પંદર સ્ત્રી તારીણી શક્તિ. સુનંદા વિચિત્ર કુમારિકા હતી. કાશીરાજ સર્વસેનની એકની એક લાડકી પુત્રી હોવા છતાં તેમને વૈભવમાં રસ નહોતો. આભૂષણો અને વસ્ત્રના ઠઠારાથી તે બને ત્યાં સુધી દૂર રહેતી. વૈભવ સહજ હોવા છતાં સુનંદા તેના પ્રત્યે ઉદાસીન હતી. રાજપ્રસાદના નાના મોટાના સર્વ કર્મચારીઓ પ્રત્યે સુનંદા મમતા રાખતી. તેમના પ્રત્યે તોછડાઈ કરવાની સુનંદાને કલ્પના સરખી ન આવતી. સૌની સાથે સમાન ભાવે સહેલાઈથી ભરી જવાની તેનામાં જન્મજાત આવડત હતી. કોઈનું દુઃખ જુએ તો સુનંદા તેને સહાયભૂત થવા ઇંતેજાર રહેતી. સુનંદામાં આંજી નાખતું રૂપ નહોતું, પરંતુ તેનો વટક એના ગુણ વારી દેતા. સુનંદા ગુણનો ભંડાર હતી. પોતાના પ્રભાવથી કોઈને આંજી દેવામાં તે નહોતી માનતી. તે જ તેના વ્યક્તિત્વનું વિશિષ્ટ પાસું નહોતું, પરંતુ તેના થોડાસા પરિચયમાં આવનારા પર પણ સુનંદાની ભલમનસાઈની અવિસ્મરણીય છાપ પડતી. સુનંદાના સ્વભાવમાં હઠીલાપણાનું થોડું તત્વ હતું, પરંતુ તેના પિતા સિવાય અન્ય કોઈને એની જાણ પણ ભાગ્યે જ હશે. અન્ય સૌએ તો જોયો હતો સુનંદાનો સાલસ સ્વભાવ, એટલે સૌને એ રાજકુમારી માટે અનન્ય માન હતું. સુનંદાને કશી અગવડ ન પડે કે તેને કશું દુઃખ ન થાય તેની સૌ ચીવટપૂર્વક કાળજી રાખતા. સુનંદા પોતે પણ કોઈનું દુઃખ હરવું કરવા સદા તત્પર રહેતી. તે ભાગ્ય જ કંઈક માંગતી એટલે તેની ઈચ્છા સંતોષવા સૌ તત્પર રહેતા. કાશીરાજ સર્વસેન પ્રાતઃકાલે કાશી વિશ્વનાથના દર્શને જતા ત્યારે રાજકુમારી સુનંદાને સાથે લઈ જતા. સુનંદા 5 વર્ષની થઈ ત્યાંથી પિતા સાથે દર્શન કરવા જતી. રસ્તામાં કોઈ ભૂખ્યું દુખ્યું જુએ તો સુનંદા રથ થંભાવીને તેને સહાય કરતી. સર્વસેનને સુનંદાનો આવો દયાળુ સ્વભાવ ગમતો. તેઓ પુત્રીની દાનવૃત્તિને પ્રોત્સાહન આપતા. એકવાર સુનંદા પિતા સાથે કાશી વિશ્વનાથના દર્શને જતી હતી ત્યારે તેણે જોયું કે રથના અશ્વો રોજને માર્ગે જવાને બદલે જુદો જ રસ્તો લેતા હતા. દરરોજ સવારે કાશીરાજ સર્વસેન સુનંદા સાથે એક નિશ્ચિત માર્ગ પર થઈને દર્શને જતા આવતા. સાંજે સર્વસેન નગરચર્યા જોવા નિમિત્તે જુદે જુદે માર્ગેથી પસાર થતા. એ વખતે સુનંદા તેમની સાથે ન નીકળતી. સાંજ સુનંદાના અભ્યાસનો સમય હતો. પિતાજી, આજ આપણે રોજનો માર્ગ છોડી જુદો માર્ગ કેમ લીધો? સુનંદા એ સહજ ભાવે પૂછ્યું. આ જુદા માર્ગે હું ઘણા લાંબા સમયથી નીકળી શક્યો નથી, એટલે રથને આ માર્ગે લેવાની સૂચના આપી રાખી છે. આ માર્ગ થોડો લાંબો છે, તેથી મંદિરે પહોંચતા થોડું મોડું થશે. તમે કાશો વાંધો નથી ને? સર્વસેને ખુલાસો કર્યો. ના પિતાજી, મને શું વાંધો હોય, કાશીનો એક નવો માર્ગ મને જોવા મળશે. કંઈ સુનંદા શાંત થઈ ગઈ. આ નવો માર્ગ સુનંદા રસપૂર્વક નિરખી રહી. 10 વર્ષની થઈ હોવા છતાં સુનંદામાં નાના બાળક જેવું કુતૂહલ હતું. સુનંદા માર્ગ પર ચાલતી પ્રવૃત્તિ મૂંગી મૂંગી જોતી હતી. તેને લોકોની ઝીણી મોટી પ્રવૃત્તિમાં રસ પડતો. જીવનને તેના સમગ્ર સ્વરૂપે ચાહનાર વ્યક્તિ તરીકેનો રસ. માનવ જીવનની સતત ચાલ્યા કરતી પ્રવૃત્તિમાં સુનંદાને વહેતા જીવનનો મધુર નિનાદ સંભળાતો. સમજણી થઈ ત્યારથી સુનંદાને આ મીઠો મરમર ઘોષ ગમતો. જીવનના એ રવમાં સુનંદાને પરમાત્માના અંશ સમૂહ સૌખ્ય મૂર્તિમંત થતું લાગતું. ગુરુજી સુનંદાને શીખવતા કે ઈશ્વર આનંદ સ્વરૂપ છે. સુનંદાને એ આનંદ સ્વરૂપનો મર્મર ધ્વનિ પ્રવાહિત સંસારમાં પ્રતિઘોષિત થતો લાગતો. સાંત સુનંદા તલ્લીનતાપૂર્વક કર્ણથી સંસાર સંગીત માણી રહી હતી, નેત્રથી પસાર થતા મકાનો જોઈ રહી હતી. તેમનો રથ એક નાની સી દેલી પાસેથી પસાર થયો ત્યારે સુનંદા વીજળીનો મૃદુ આંચકો લાગ્યો હોય તેમ ચોંકીને બોલી ઉઠી, રથ રોકો. કેમ? સર્વસેને સા આશ્ચર્ય પૂછ્યું. રથ રોકવો હોય તો સુનંદા પિતાને વિનંતી કરતી, સીધો આદેશ કદી ન આપતી. હા, કોઈ દુઃખી નજરે ચડે તો સુનંદા પિતાને અટકવા કહેતી, પણ અત્યારે એવું કોઈ માર્ગ પર દેખાતું નહોતું એટલે સર્વસેનને આશ્ચર્ય થયું. પિતાજી, મારે અહીં ઉતરવું છે, થોડું કામ છે. સુનંદાએ તેની વય માટે નવાઈ ભર્યું લાગે તેવા ગાંભીર્યથી કહ્યું, સુનંદા, આ રસ્તે તું આજ અણધારી આવી ચડી છે, અહીં તારે શું કામ નીકળી પડ્યું? અચાનક કંઈ યાદ આવ્યું? સર્વસેને પૂછ્યું. તેમના સ્વરમાં પણ કુતૂહલ હતું. પિતાજી, એ બધું હું પ્રાસાદમાં પહોંચીને કહીશ, અત્યારે મારે સામી ડેલીમાં ગયા વિના છૂટકો નથી. સુનંદાના સ્વરમાં અધીરાઈ હતી. અન્યની વાત ક્યાં કરવી? સુનંદાને પોતાને એ અધીરાઈ સમજાતી નહોતી. આ ડેલી તેને સ્વપ્નમાં દેખાઈ હતી તે સાચું, પણ તેમાં પ્રવેશવાની આટલી અધીરાઈ શા માટે? સારું, સારથી તમે રાજકુમારી સાથે જાઓ, સર્વસેને કહ્યું. કોઈએ મારી સાથે આવવાનું નથી. પિતાજી, તમે દર્શન કરી આવો, પાછા વરો ત્યારે મને અહીંથી લેતા જજો. સુનંદાએ સારથીને પાછો વાર્યો. તું જબરી છે સુનંદા, આટલી ડાઈ હોવા છતાં ક્યારેક હઠ પકડાઈ ગઈ તો તે છોડવાની નહીં. ચાલો સારથી, આપણે દર્શન કરી આવીએ. સર્વસેન સમજ્યા કે ક્યારેક જ હઠે ચડતી સુનંદા અત્યારે હઠ નહીં છોડે. જાહેર માર્ગ પર રગઝક કરવાનું તેમને સુરુચિપૂર્ણ ન લાગ્યું. સુનંદા જતા રથને થોડી વાર ઊભી ઊભી જોઈ રહી. રથે વળાંક લીધો અને સુનંદાએ રસ્તા પરની એક નાની સી ડેલીમાં પ્રવેશ કર્યો. પાડોશના અન્ય મકાનોની સરખામણીમાં તે ડેલી કંગાલ લાગતી હતી. ફરીમાં નાનો તુલસીનો રોપ હતો, પણ ગાયનો ખિલ્લો ખાલી હતો. ફરી સામેની ઓસરીના લટકતા નેવા દારિદ્ર્યની ચાળી ખાતા હતા. સુનંદા ડેલી વટાવી ફરીમાં પ્રવેશી કે તરત સામેના ઓરડામાંથી ચીસ સંભળાઈ આવી. એ ચીસની વાંસોવાંસ એક સ્ત્રી એ ઓરડામાંથી બહાર નીકળી. ફરીમાં રાજકુમારી સુનંદાને જોઈ તે સ્ત્રી એક પરભર સ્તબ્ધ થઈ ગઈ. બીજી જ પરે તે બોલી, રાજકુમારી, આપ અહીં આ મકાનમાં કોઈ બાઈ મને સંભાળે છે? સુનંદાએ તદ્દન સ્વસ્થ સ્વરે પૂછ્યું. હા રાજકુમારીજી, મૃત્યુ પથારીએ પડેલી એક સ્ત્રીએ આપનું વેન લીધું છે. તે બે દિવસથી બેભાન પડી હતી, હમણાં જ તે ભાનમાં આવી. તેણે પાડેલી ચીસ આપે સાંભળીને આપ એ મરતી નારી પાસે આવશો? એ સ્ત્રીના વદન પર નર્યું આશ્ચર્ય ચિત્રાઈ રહ્યું. હા, હું તેની પાસે આવીશ, મેં તેની ચીસ સાંભળી. કહો તો ખરા, એ ભાઈ મને શા માટે સંભાળે છે? સુનંદાએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. ક્ષમા કરજો રાજકુમારીજી, એ બાઈ બાપડી ગાંડી છે. 5 વર્ષ પહેલાં તેની એકની એક દીકરી ગુજરી ગઈ. તેના આઘાતમાં એ ગાંડી થઈ ગઈ છે. એ સ્ત્રીના ચહેરા પર કોઈ એકરાર કરી રહી હોય તેવો ભાવ હતો. ઘણું શોચનીય, પરંતુ તે મને શા માટે સંભાળે છે? સુનંદાના સ્વરમાં સહાનુભૂતિ ઉભરાઈ. એ જ તેની ગેલછાનું મૂળ કારણ છે. એ કમનસીબ બાઈ માને છે કે તેની પુત્રી મરી નથી. તેના મનમાં છે શું? દસ વર્ષની સુનંદા અવસ્થાના પ્રમાણમાં ઠાવકી હતી. એ બાપડી ખાતરીપૂર્વક માને છે કે તેની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. એ સ્ત્રી વાત કરતાં સંકોચ અનુભવી રહી. એમ જ હોય તો તમે તેની પુત્રીને ખોરી કાઢવામાં મદદ કેમ ન કરી? મદદ કેવી રીતે કરીએ? અમને તો સાચી વાતની ખબર છે ને. તેની પુત્રી અવસાન પામી ત્યારે આ ભાઈ તો બેભાન હતી. મૃત પુત્રીનું શબ સ્મશાન પહોંચાડવાની વ્યવસ્થા અમે પાડોશીઓએ કરી. કોઈનું શબ રઝરવા દેવાય? સામાન્ય કક્ષાની એ સ્ત્રીને મોએ સામાજિક જીવનનો મહત્વનો સિદ્ધાંત રજૂ થયો. આ વાત તમે બાઈને સમજાવી નહીં? સુનંદાને વાતમાં રસ પડ્યો. બરાબર સમજાવી. શરૂઆતમાં તેણે અમારી વાત માની પણ ખરી. પુત્રીના અવસાન પર તેણે શોક કર્યો પણ જીવનનો સામાન્ય વ્યવહાર ચાલુ રાખ્યો હતો. પરંતુ કંઈ એ સ્ત્રી એકાએક અંકુશ લાગ્યો હોય તેમ બોલતી બંધ થઈ ગઈ. વ્યવહારુ ડાપણને તેને આગળ વાત કરતી અટકાવી. કેમ અટકી ગયા? પછી શું થયું? સુનંદાને વાતમાં કશુંક રહસ્ય લાગ્યું. રાજકુમારીજી, એ વાત કરવા જેવી નથી. ગાંડા માણસના મિથ્યા પ્રલાપ પર ધ્યાન શું દેવું? પુત્રીના અવસાન પછી ડાહી રહી હતી તે બાઈ કયા કારણે ગાંડી થઈ ગઈ તે મારે જાણવું છે. સુનંદાના સ્વર અને દેખાવમાં એવી કૃતનિશ્ચયતા હતી કે તેની અવગણના કરવાનું એ સ્ત્રી માટે શક્ય નહોતું. રાજકુમારીજી, 5-1 વર્ષ પહેલાં આપ મહારાજ સર્વસેન સાથે રથમાં બેસી કાશી વિશ્વનાથના દર્શન કરવા જતા હતા ત્યારે આ બાઈ આપને જોઈ ગઈ. આપને જોઈ તે તરત બરાડવા લાગી, દીકરી, મારી દીકરી. એ બાઈ જાજી હોહા કરે તે પહેલાં લોકોએ તેને મોઢે ટૂંચો દઈ દીધો, ઘસડીને તેને દૂર લઈ ગયા. ભલા રાજા સર્વસેનને કાને એ બાઈના લવારાનો અવાજ ન પહોંચે તેની સૌને ચિંતા હતી. દેવ જેવા રાજા તેની પુત્રીને ઉઠાવી ગયા છે એવું તેના મનમાં ક્યાંથી ઘૂસ્યું તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. લોકને બીજું કશું ન સૂજ્યું એટલે તેમણે પુણ્ય શ્લોક મહારાજની નાલેસી કરતી આ બાઈને તેના ઘરમાં પૂરી દીધી. તે દિવસથી એ બાઈ બૂમો પાડતી રહી છે. રાજા સર્વસેન મારી દીકરીનું અપહરણ કરી ગયા છે. પરિણામે 5 વર્ષથી એમને ઘરમાં પૂરી રાખવી પડી છે. એકલ દોકલા બાઈની ખાવા પીવાની વ્યવસ્થા અમે પડોશીઓ કરીએ છીએ. બાઈની ગેલછાની વાત ફેલાય નહીં તે માટે અમે સોગંદ લીધા છે. જે રાજા રૈયતને પેટના જાણ્યાની જેમ જાળવે છે તેના પર કોઈ આર ચડાવે તે કેમ સહન થાય? બાઈ સુવાણે હોય ત્યારે અમે ઘણીવાર તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ તેણે પોતાની રડ છોડી નથી. હમણાં તમે આવ્યા તેથી ડેલી ખખડી એટલે હું કોણ આવ્યું છે તે જોવા બહાર આવી. આપને જોઈ મને ત્રાસકો પડ્યો. બાઈ આપને જોશે તો તેનું લવાન પાછું ચાલુ થઈ જશે. મને લાગે છે કે એવી અરખામણી પરિસ્થિતિ ટાળવા આપ અહીંથી જ પાછા ફરી જાઓ. એ સ્ત્રીએ એક સામટું ઘણું કહી નાખ્યું. તે પણ એક પ્રકારની ઉત્તેજનાની અસર નીચે હતી. થોડી વાર પહેલાં પોતે જ સુનંદાને બાઈ પાસે આવવા કહ્યું હતું એ વાત તે ભૂલી ગઈ. બેન, તમે આટલું ભૂલી જાઓ છો કે બ્રહ્મણામાં ફસાયેલી કોઈ રોગિષ્ઠ બાઈના કહેવાથી પિતાજી ચોટ નહીં ઠરી જાય. કાશી રાજ્યના બધા પ્રજાજનો પિતાજીની ન્યાય ભાવનાથી પરિચિત છે. સુનંદાએ પીઢ વ્યક્તિની અદાથી કહ્યું, મહારાજને કોણ નથી ઓળખતું પણ આવી વાત સાંભળવી તેમાંય નાલેશી છે. આ ડેલી બહાર બાઈની ગેલછાનો ઈશારો સરખો અમે કોઈને આવવા નથી દીધો, બીજું અમે શું કરીએ? એ સ્ત્રી કોઈ ગુનાની ક્ષમા યાચતી હોય તેવા ભાવપૂર્વક બોલી, હું સમગ્ર પરિસ્થિતિ જુદી રીતે જોઉં છું. સુનંદાએ સહાનુભૂતિપૂર્વક કહ્યું, રાજકુમારીજી, આપની ઉદારતાને સીમા નથી. બેન, તમે જ કહ્યું હતું ને કે બાઈના જીવનની ઘડીઓ ગણાય છે. વૈદ્યરાજ પણ એમ જ કહે છે, છેલ્લા 3-4 દિવસથી બાઈ કયા બરે જીવે છે તે કોઈને સમજાતું નથી, વૈદ્યરાજને પણ નહીં. અમે તો અમારા ડોશી શાસ્ત્ર મુજબ નક્કી કર્યું છે કે બાઈની કોઈક વર્ગણા છૂટતી નથી, એમાં તેનો જીવ ટૂંપાય છે. બેન, મોતને આરે બેઠેલી બાઈને હું મળું અને તે મને દીકરી કહે તેથી મારો કટકો ન ઉતરી જાય, પણ એ બાઈનું મૃત્યુ સુધરી જાય કે નહીં? સુનંદાના વદન પર દિવ્યતા છવાઈ રહી. બાઈનું મોત સુધરી જાય એ ચોક્કસ, એ સ્ત્રી પોતાની પ્રસન્નતા છુપાવી ન શકી. ચાલો, મને તેની પાસે લઈ જાઓ. ચાલો રાજકુમારીજી, એ સ્ત્રી સુનંદાના વશીકરણની અસર નીચે હોય તેમ તેની પાછળ પરિપૂર્ણ કરવા મથી. સુનંદા માદીબાઈના ઓરડામાં દાખલ થઈ ત્યારે દર્દી પાસે બેઠેલી બે સ્ત્રીઓ રાજકુમારીનો સત્કાર કરવા ઊભી થઈ ગઈ. સુનંદાએ તેમના વંદનનો વિવેકપૂર્વક જવાબ વાર્યો. બીમાર બાઈ સુનંદાને જોઈ ખાટલામાં બેઠી થઈ ગઈ. સુનંદા સામે જોઈ તેણે મલાન સ્મિત કર્યું. પછી તેની સારવાર કરતી સ્ત્રીઓને ઉદ્દેશી તેણે કહ્યું, તમે બધા થોડી વાર બહાર જશો, અમારે બંનેને થોડી વાતો કરવી છે. ભાઈ, આવી નબળી તબિયતે તારાથી વાતો કેમ થશે? સુનંદાને પહેલી મળેલી સ્ત્રીએ પૂછ્યું. થશે થશે, તમે બધા બહાર જાઓ ને, જતાં જતાં બારણું અટકાવતા જજો. માંદીબાઈએ હઠે ચડી હોય તેમ પોતાની વાત પકડી રાખી. મરતી નારીની ઈચ્છાને માન આપી તેની સારવાર કરતી ત્રણેય સ્ત્રીઓ તેના ઓરડામાંથી બહાર નીકળી તેઓ ખંડનું બારણું અટકાવતી ગઈ. એ ઓરડામાં પરભર શાંતિ પ્રસરી રહી. પછી ઇતર લોકમાંથી આવતો હોય તેવો આજારબાઈનો સ્વર સંભળાયો, બેટી તું આવી? આવી તે બહુ સારું કર્યું, તું ખાસી મોટી થઈ ગઈ છે પણ હું તને કદી ભૂલી નથી. છેલ્લા 3-4 દિવસથી મારા મનમાં તારા સિવાય બીજી કોઈ વાતનું રટણ નથી. જાણું છું રાજકુમારી સુનંદા કોઈ ચીર પરિચિત વ્યક્તિ સાથે વાત કરતી હોય તેવા દરોબાથી બોલી, તું જાણે છે? મારા મનની વાત તે કેવી રીતે જાણી? માંદીબાઈએ સાજી સારી હોય તેમ ખાટલા નીચે પોતાના પગ લટકાવ્યા. છેલ્લી 3 રાતથી તમે મને સપનામાં આવો છો. સુનંદાએ મરતી નારીની ભ્રાંતિ તૂટી ન પડે તેની કાળજી રાખતા કહ્યું, એટલે તું મને મળવા આવી? બીમાર બાઈના શબ્દે શબ્દમાં વાત્સલ્ય નીતરતું હતું. હા, સુનંદાએ કહ્યું, અહીં આવ, મારા ખાટલા પર બેસ. માંદીબાઈએ આટલી વારમાં સુનંદા સાથેનો પોતાનો સંબંધ સ્થાપી દીધો. લો, સુનંદાએ નિસંકોચપણે બીમાર બાઈના ખાટલા પર આસ્તેથી બેસી કહ્યું, તમારે શું કહેવું છે? બેટી, માંદીબાઈએ સુનંદા પર સ્નેહ ઉભરાઈ આવ્યો હોય તેમ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, છેલ્લા 5 વર્ષમાં હું તને એક ઘડી પણ ભૂલી નથી, પરંતુ અત્યારે દીવો ઓલવાઈ જવાનો થયો ત્યારે મને મારી ભૂલ સમજાય છે. શી ભૂલ? કાશીરાજ સર્વસેન મારી પુત્રીને ઉઠાવી ગયા તેનો અત્યાર સુધી મારા મનમાં ઊંડો ખેદ હતો, પણ હવે મને સમજાયું કે ઈશ્વર ન્યાયી છે. તું મારી સાથે રહેતી હોત તો આવી સરસ ક્યાંથી હોત? અને જગદીશ્વરને તો મારા અકાળ મૃત્યુની ખબર હશે જ ને, તેણે તમે મારી પાસેથી લઈ મહારાજ સર્વસેનના હાથમાં સોંપી ઈશ્વરનો આવડો મોટો ઉપકાર સમજવાની મારામાં બુદ્ધિ નહોતી, એટલે હું કાશીરાજ પર ગુસ્સો કરતી, ભારે ભૂલ થઈ. અત્યારે મારા મનમાં સર્વસેન પ્રત્યે રોષનો અંશ સરખો નથી. ઈશ્વર તેમનું કલ્યાણ કરો. બેટી, તું ખરેખર સુખી છે ને? માનદીભાઈનું મન કલ્પનાતીત એવી પ્રસન્નતા માણી રહ્યું હતું. તમને પોતાને શું લાગે છે? સુનંદાએ સામે પ્રશ્ન કર્યો. મને પશ્ચાતાપ થાય છે મહારાજ પર ગુસ્સો કર્યાનો. તું મારી કલ્પના કરતાં વધારે સારી છે બેટી. તને જોઈને મને અંતરમાં સુનું શું થાય છે? માનદીભાઈ કાલી ગયેલી રીતે પોતાનો હર્ષ વ્યક્ત કરવા મથી રહી. તમારે જે કહેવું હોય તે ખુશીથી કહું. સુનંદાને પણ આનંદ હતો. બેટી, તું આવી તેથી મારી આંતરડી ઠરી. મને શું થાય છે એની તને કલ્પના નહીં આવે. વાહ પ્રભુ, તે મારું મોત સુધારી દીધું. બેટા, તે મારા અંતરને શાતા આપી. એમ ભગવાન તને શાતા આપો. તું મોટા ચક્રવર્તીની રાણી થજે. એવો ચક્રવર્તી કે વનનો રાજા સિંહ એની ચરણોમાં ગલુડિયાની જેમ આરુટતો હોય. હું શી વાત કરું છું, તું કંટારી નથી ને? જવું હોય તો હવે તું જા. હું આવી તેથી તમને સંતોષ થયો? સુનંદાએ અત્યાર સુધી માનદીભાઈને કશું સંબોધન કર્યું નહોતું. સ્વસ્થ શાંતિપૂર્વક તેની વાત સાંભળ્યા કરી હતી. પૂરો કંઈ બાઈએ તૃપ્તિ વ્યક્ત કરતી હોય તેમ આંખો મીચી. હું તમારી કંઈક સેવા કરું? સુનંદાએ ભાવપૂર્વક પૂછ્યું. ના, જરૂર નથી. પડોશની ભલી સ્ત્રીઓએ છેલ્લા 5 વર્ષથી મને જાળવી છે. તને જોઈ એટલે મારી આખરી વેરા ઉજરી ગઈ. પાછળનું બધું એ બાઈઓ સંભાળશે. કંઈ માનદીભાઈએ ખાટલામાં લંબાવ્યું. તમને નિરાશ છે ને? સુનંદાએ માનદીભાઈને વાળથી ચાદર ઓઢાડી. હા, હવે ઉઠ જા. બાઈએ પથારીમાં પડ્યા સુનંદાને વિદાય આપવા હાથ લંબાવ્યો. એ હાથ લાંબો જ રહી ગયો. બાઈએ ડચકો ખાધું અને તેના પ્રાણ નીકળી ગયા. સુનંદાએ આસ્તેથી તેના વદન પર ચાદર ઓઢાડી દીધી. દીવો ઓલવાઈ ગયો. સુનંદાએ બહાર નીકળી પડોશણોને કહ્યું, તમે તેની છેલ્લી ઘડી ઉજાડી. મારી કશી જરૂર છે? સુનંદાએ પૂછ્યું. નાજી, આપે તેનું મોત સુધારી દીધું. હવેની ક્રિયાઓ અમે કરીશું. કંઈ પડોશણો ઉતાવળે પગલે મૃતભાઈ પાસે ઓરડામાં ગઈ. રસ્તા પર પિતાની વાટ જોતી સુનંદા આ બનાવ પર ગંભીરપણે વિચારી રહી. મરનાર બાઈની પુત્રી મૃત્યુ પામી હતી તે નિર્વિવાદ, પણ પોતે તો પહેલાં જન્મી ચૂકી હતી. એ બાઈને મારામાં તેની પુત્રી પુનર્જીવિત થયેલી કેમ લાગી? એ બધું તો ઠીક, પણ છેલ્લા 3 દિવસથી આ ડેલી અને આ માનદીભાઈ મને સ્વપ્નમાં આવતા હતા તેનું શું? માનદીભાઈએ પિતાજીને માફ કર્યું ત્યારે તેની કઈ મનોવૃત્તિ કામ કરી રહી હશે? જીવનની અંતિમ પરે તેણે મારા લગ્નની વાત શા માટે કરી? એ માત્ર મરતી નારીનો પ્રલાપ હતો કે બીજું કંઈ? કાંઈ સમજાતું નથી. આ બધું રહસ્યમય છે. આવી વાત કોને પૂછાય? પૂછવી પણ શા માટે? રથ આવ્યો અને સુનંદા તેમાં બેઠી, પણ તેના અંતરમાં મોટી ગડમથલ ચાલી રહી હતી. સુનંદા, ઝાંખી કેમ લાગે છે? કાશીરાજ સર્વસેને ચાલતે રથે પૂછ્યું. પિતાજી, હું ઝાંખી નહીં, સંતુષ્ટ. લાગવી જોઉં. હું અનાયાસે એક અજાણી નારીનું મોત સુધારવામાં નિમિત્ત બની 10 વર્ષની સુનંદાના સ્વરમાં હેત ઉભરાયું. મૃત્યુની વાત આવી એટલે પિતા પુત્રીનો વાર્તાલાપ બંધ પડ્યો. બંને રાજપ્રાસાદ પહોંચ્યા ત્યાં સુધી મૌન રહ્યા. ચાલતે રથે જીવન મૃત્યુનું તત્વજ્ઞાન 10 વર્ષની પુત્રી સાથે ચર્ચવાનું સર્વસેનને યોગ્ય ન લાગ્યું એટલે તેમણે સુનંદાને વિશેષ પ્રશ્ન ન પૂછ્યા. સુનંદા થોડીવાર પહેલાં થયેલો વિશિષ્ટ અનુભવ વાગોળતી હતી એટલે તેણે પણ વાર્તાલાપ આગળ ન ચલાવ્યો. પાડોશની સ્ત્રીઓ મરનાર ભાઈની જે રીતે સેવા કરતી હતી તે ભાવના પર સુનંદા ખુશ હતી. કશી અપેક્ષા વિના નિરાધાર ભ્રમિત વ્યાધિગ્રસ્ત નારીની મદદે જનાર સ્ત્રીઓ સુનંદાને સમાજના ભૂષણરૂપ લાગી. દુઃખની વહાર કરવાનો સંસ્કાર એ પાડોશી સ્ત્રીઓમાં કેટલો સહજ હતો. સુનંદાને લાગ્યું કે બલમનસાઈ દેખાવ કરવાની વસ્તુ નથી, એ તો ધરતીમાંથી ઉગતા ઘાસની જેમ માનવના સ્વભાવમાંથી પ્રગટવી જોઈએ. સુનંદા, સવારે તમે એ ડેલી પાસેથી રથમાંથી ઉતરી જવાનું મન એકાએક કેમ થયું? કાશીરાજ સર્વસેને ભોજન બાદ એકાંતે પૂછ્યું. પિતાજી, ઉપરા ઉપર 3 રાતથી એ ડેલી અને અંદરના ઓરડામાં સૂતેલી માંદીબાઈ મને સપનામાં આવતા હતા. એ ડેલી ક્યાં આવી હશે તેની મને સપનામાં કશી સમજ ન પડતી. આજ દર્શન કરવા જતાં આપણે જુદો માર્ગ લીધો ત્યારે મને આશ્ચર્ય થયું હતું. પિતાજી, તમે ઘણા સમયથી એ માર્ગે ન નીકળી શક્યા હો તો સાંજે તે માર્ગે જઈ શકત, એથી કંઈ બહુ મોડું ન થાત. સવારે તમે ખાસ અપવાદ કરીને દર્શને જવાનો માર્ગ શા માટે બદલાવ્યો? તમારા મનમાં માર્ગ બદલાવવા માટે કોઈ ખાસ કારણ નહીં હોય, પણ મને લાગ્યું કે આમાં કશોક હેતુ છે. મારા મનમાં આવા વિચાર ચાલતા હતા ત્યાં મેં 3 દિવસથી સ્વપ્નમાં આવતી ડેલી જોઈ. એ ડેલી જોઈ એટલે મને ત્યાં ઉતરી જવાનું મન થયું. હું એ સ્તરે નિરર્થક નહોતી પહોંચી એમ મને લાગ્યું. પછી રથમાંથી ઉતર્યા વિના કેમ રહેવાય? હઠીલી દેખાવાનો જોખમ વોરીને હું રથમાંથી ઉતરી પડી. સુનંદાએ પોતાનો મનોવ્યાપાર વર્ણવી બતાવ્યો. એ માંદીબાઈએ તને ઓળખી? તે બાઈ તને સ્વપ્નમાં આવતી તે જ હતી? તને જોઈ એ બાઈને સંતોષ થયો? હા પિતાજી, મારી વાટ જોતી હોય એમ તે અશક્ત બાઈ મને જોતા વેંત પથારીમાં બેઠી થઈ ગઈ. પોતાનો મનવાડ ઘડીભર વિસરી ગઈ હોય એમ તેણે મારી સાથે આનંદથી વાતો કરી. હું એ બાઈ સાથે વાતો કરતી હતી ત્યાં જ તેણે સદાને માટે આંખ મીચી દીધી. સુનંદા, તું દર્શન કરવા ન આવી તેથી મને આશ્ચર્ય થયું હતું, પણ તે તો દર્શનથી એ ચડે તેવું શુભ કાર્ય પાર પાડ્યું. રાજા સર્વસેનના સ્વરમાં પ્રસન્નતા નીતરી રહી. પિતાજી, જીવનનો તાંતણો આમ સહેલાઈથી કેમ તૂટી જતો હશે? એ મરતી બાઈના વદન પર પ્રસન્નતા કેમ હતી? સુનંદાને મૃત્યુનો ભય નહોતો, પણ કિશોરી તરીકે મૃત્યુમાં શું છે એ જાણવાની જિજ્ઞાસા અવશ્ય હતી. સુનંદા, જન્મે તે સૌનું મૃત્યુ નિશ્ચિત છે. અંત સમયે જે જીવનની વર્ગણા છોડી શકે તેને મૃત્યુમાં શાંતિ લાધે છે. તેવા લોકોને માટે મૃત્યુ ભયજનક નથી, આનંદદાયક બને છે. વર્ગણાઓ છૂટે નહીં, તેને પણ મરવું તો પડે જ, પરંતુ મરતી વખતમાં તેના જાવા બહુ કરુણ હોય છે. વર્ગણા મુક્ત માનવનું અવસાન ભવ્ય હોય છે. જરી ગયેલું વસ્ત્ર ઉતારતા હોય તેમ તે જીવનની બાજી સમાપ્ત કરે છે. સર્વસેને શક્ય તેટલી સરળતાથી પુત્રીને મૃત્યુનું તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયાસ કર્યો. પિતાજી, મરનાર વ્યક્તિના અંતરમાં એકાદ વર્ગણા રહી જવા પામી હોય તો પણ છેલ્લી ઘડીને ધલવલાટ ઉપડે. સુનંદાએ પૂછ્યું, માંદીબાઈનું દ્રશ્ય તેની મનોભોમમાં તાજું હતું. એનો આધાર એ વર્ગણા કેટલી પ્રબળ છે તેના પર રહે. કાશીરાજને પુત્રીના બુદ્ધિપૂર્વકના પ્રશ્નોથી આનંદ થતો. જીવનની છેલ્લી ઘડીએ વર્ગણાઓ છૂટે કઈ રીતે? સુનંદા કાલ્પનિક નહીં, જાત અનુભવની વાત પૂછી રહી હતી. કોઈકને જીવનની અંતિમ પરે વર્ગણા છૂટે તે અપવાદ, તેમાં ઈશ્વરની કૃપા મુખ્ય ભાગ ભજવે છે. જેનું સમગ્ર જીવન ત્યાગમય રહ્યું હોય તેને અંતિમ પરે કોઈ વર્ગણા સતાવતી નથી. પિતા પુત્રી દરરોજ ભોજન બાદ કોઈને કોઈ બાબતની ચર્ચા કરતા. આવી ચર્ચામાંથી સુનંદાને ઘણું શીખવાનું મળતું. પિતાજીને કાલાગેલા પ્રશ્નો પૂછતા સુનંદા જરાય સંકોચ ન અનુભવતી. દીકરીની જાત ઉકરડી કહેવાય છે, તેમાં રાજકુમારી સુનંદા પણ અપવાદ ન હતી. તે ઉકરડીની જેમ સપાટા બંધ વધતી હતી. ફેર માત્ર એટલો હતો કે સુનંદાનો વિકાસ આડેધડ નહીં, સ્વસ્થ અને સુરેખ હતો. 15 વર્ષની થઈ ત્યારથી સુનંદાએ પિતાજી સાથે કાશી વિશ્વનાથના દર્શને જવાનું બંધ કર્યું હતું. બહિર્મુખ મટી સુનંદા સવિશેષ અંતર્મુખ બની હતી. હમણાં સુધી નિર્દોષ બાલિકા સમી લાગતી સુનંદાના ગાલ પર શરમના શેરડા પડવા લાગ્યા હતા. અસહાયને મદદરૂપ થવા દોડી દોડીને પહોંચી જતી સુનંદા હવે ભાગ્યે જ રાજપ્રસાદની બહાર નીકળતી. પ્રાસાદની અંદર બેઠી સુનંદા મનમાં અવનવા ઘોડા ઘડ્યા કરતી. ભોજન બાદ પિતાજી સાથે ચર્ચા કરવાનો રિવાજ હજી ચાલુ હતો. કાશીરાજને પણ પુત્રી આટલી વહેલી મોટી થઈ ગઈ તેનું આશ્ચર્ય હતું. મા બાપને દીકરી મોટી થયાનો ખ્યાલ આવે તેની સાથોસાથ એને પારકે ઘેર મોકલવાની ચિંતા થવા લાગે છે. કાશીરાજ સર્વસેનને પણ મા વિનાની પુત્રી સુનંદા માટે યોગ્ય વર શોધવાની ચટપટી થવા લાગી. શરૂઆતમાં કાશીરાજે સુનંદાની સખીઓ દ્વારા તેનું મનોરાજ્ય સમજવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શાંત સુનંદાએ સહેલીઓ સમક્ષ પોતાનું મન ખુલ્લું ન કર્યું એટલે રાજા સર્વસેને સુનંદા સાથે તેના લગ્ન વિશે સીધી વાત કરવાનો નિર્ણય કર્યો. સુનંદા, સર્વસેને એક દિવસ ભોજન બાદ સુનંદા કોઈ અન્ય વિષયની ચર્ચા આરંભે તે પહેલાં તેની સાથે અંગત વાત કરવાની તક ઝડપી. જી પિતાજી, ચતુર સુનંદા બરાબર સમજી કે પિતાજી કશીક ગંભીર વાત કરવા માંગે છે. સુનંદા, તું હવે મોટી થઈ ગઈ ને? કાશીરાજ સર્વસેનને વાતની શરૂઆત કરવાની ફાવટ આવતી નહોતી. બધા પિતાને મા વિનાની પુત્રી ઉંમરલાયક થાય ત્યારે આવી જ ચિંતા થાય છે. પિતાજી, કાર તેનું કામ કરે જ, કારની ગતિને કોણ થંભાવી શકે? સુનંદા એ સ્વસ્થ સ્વરે કહ્યું. પિતાજી કશીક ગંભીર વાત કરવા માંગે છે એમ સમજી હોવાથી સુનંદાએ વાર્તાલાપને તાત્વિક ચર્ચાનો જોક આપવાનો પ્રયાસ કર્યો. કાર તેનું કામ અવિરતપણે કરે છે તેમ મારે પણ પિતા તરીકેની ફરજનો વિચાર કરવો પડશે ને? તું 18 વર્ષની થઈ. સર્વસેને સુનંદાના લગ્નની વાતનો આડકતરો નિર્દેશ કર્યો. પિતાજી, આપે કોઈ ફરજમાં ક્યારેય ખામી આવવા દીધી નથી. સુનંદા પિતાની ઈચ્છા સમજી હોવા છતાં અજાણ દેખાવામાં હતી. તને પારકે ઘેર મોકલવી પડશે ને, સર્વસેને ગોર ગોર વાત કરવાનું પડતું મૂક્યું, તેમને સ્પષ્ટ વાત કરવાનું ઉચિત લાગ્યું. હું તમને ત્રાસરૂપ લાગવા માંડી છું પિતાજી? સુનંદાએ બાળકની અદાથી પૂછ્યું. ઉંમરલાયક પુત્રીનું એ પિતા સમક્ષ લાડ હતું. ત્રાસરૂપ તો તું સાદ બહુ સાથે રહે તો પણ ન લાગે, પ્રશ્ન માત્ર કન્યાકાર વીતી જાય તે પહેલાં તારા લગ્ન કરી દેવાનો છે, કાશીરાજે અંતરમાં કશું છુપાવ્યું નહીં. પિતાજી, આપે વાત કાઢી એટલે કહું છું કે મારા જીવનસાથી વિશે મેં વિચારી રાખ્યું છે. સુનંદા એકાએક ગંભીર બની ગઈ, તેના વદન પર કૃતનિશ્ચયતાનો ભાવ હતો. ભાઈ દીકરી, કહે તે લગ્ન વિશે શું વિચારી રાખ્યું છે? મનમાં કશો ક્ષોભ ન રાખીશ, જે કંઈ વિચાર્યું હોય તે મને ખુલ્લા દિલે કહેજે. કાશીરાજ સર્વસેન માં વિનાની પુત્રીનો મનોવ્યાપાર સમજવા ઉત્સુક બન્યા. પિતાજી, આપ ઈચ્છો છો એટલી વિગતવાર વાત મારા લગ્ન વિશે અત્યારે ન કહી શકું તો મારા પર અપ્રસન્ન ન થશો. મારી કોઈ ભૂલ થતી હોય તો સદાના ઉદાર દિલે મને માફ કરજો. મારા મનની બધી વાત તમને યથા સમયે કહીશ તેની ખાતરી આપું છું. સુનંદાએ વિનયપૂર્વક વાતનો બંધ વાર્યો. આટલું કહી તે નીચું જોઈ ગઈ. કાશીરાજ સુનંદાને ઘણું પૂછવા માંગતા હતા. સુનંદાએ કોની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે તે ભલે ન કહે, પરંતુ એ નિર્ણય કેવી રીતે કર્યો એટલું તો કહે ને. કાશીરાજ સર્વસેને પોતાના અંતરમાં ઘોરાતા પ્રશ્ન પૂછવા સુનંદા સામે જોયો. તેમણે સુનંદાના વદન પર ઓળખાઈ ગયેલી કૃતનિશ્ચયતા જોઈ અને તેમના મનમાં ઉઠેલો પ્રશ્ન મનમાં જ સમી ગયો. પુત્રી યથા સમયે વાત કરશે એ વચન પર વિશ્વાસ રાખી સર્વસેનને મૌન રહેવું યોગ્ય લાગ્યું. કેટલીક વાતો સમય પાક્યા વિના નથી થઈ શકતી એટલું મુત્સદ્દી સર્વસેન સમજતા હતા. થોડીવાર મૂંગા મૂંગા બેસી રહી પિતા પુત્રી છૂટા પડ્યા. મહારાજ ભરતનો યજ્ઞ પત્યો અને કાશીરાજ સર્વસેન વારાણસી પાછા ફર્યા ત્યારે તેઓ મિત્ર બની ચૂકેલા. અંતરંગ મંત્રીમંડળના સભ્ય દુર્જયને યાત્રા નિમિત્તે પોતાની સાથે લેતા આવ્યા હતા. જગત પ્રવાસી દુર્જય કાશી નહોતા જઈ શક્યા એટલે તેમણે કાશીરાજનું ભાવભીનું નિમંત્રણ તરત સ્વીકારી લીધું હતું. થોડા દિવસમાં દુર્જયે સર્વસેનના આપ્તજન હોય એટલી તેમની સાથે નિકટતા સ્થાપી દીધી. તેમના સ્વભાવની ખુશ્બુ સર્વસેન અને સુનંદાને ગમી ગઈ. ભોજનને અંતે સર્વસેન અને સુનંદા એકલા બેસતા તેમાં દુર્જય પણ જોડાયા. કોઈક વિરલ અતિથિને જ આવું માન મળતું. સુનંદા આ વખતની મહારાજ ભરતની વિજયયાત્રામાં દુર્જય તેમની સાથે હતા. મારે તો પ્રતિષ્ઠાન પૂરનો વહીવટ સંભાળવા રોકાઈ જવું પડેલ. રાજા સર્વસેન રસિક વાતનો પ્રારંભ કર્યો. રાજ્ય વહીવટ સંભાળવાનું કામ આસાન નથી તો? દુર્જય સર્વસેનની વ્યવસ્થા શક્તિને અંજલિ આપી. અમાત્ય પિશુનના અવસાન પછી મહારાજ ભરતે એ ફરજ મારા પર નાખી છે. ભાગ આવેલું કામ નિષ્ઠાપૂર્વક કરવું તે ધર્મ, કાશીરાજે વિનમ્ર ભાવે કહ્યું. આ વખતે મહારાજ ભરત દૂર દૂરના દેશાવરોમાં ઘૂમી વર્યા. દુર્જયે વાતનો દોર તૂટવા ન દીધો. એ બધો સમય આપ મહારાજની સાથે હતા? સુનંદાએ દુર્જયને પૂછ્યું. તેના પ્રશ્નમાં ન સમજાય તેવો કશોક સંકોચ હતો. હા, દુર્જયે કહ્યું. એક પ્રશ્ન પૂછું? સુનંદાએ તેને સહજ એવા વિવેકપૂર્વક કહ્યું. જે પૂછવું હોય તે ખુશીથી પૂછો. દુર્જયને સુનંદામાં વિવેક ઉપરાંત રાજકુમારીને છાજે તેવા ગૌરવના પણ દર્શન થયા. સાર્વભૌમ ચક્રવર્તી. હા, રાજાધિરાજ ભરતે અનેક વિજયો કર્યા, તેમાં આપને પરાક્રમની દ્રષ્ટિએ સૌથી ચડે તેવો પ્રસંગ કયો લાગ્યો? કઈ સુનંદા તેના પ્રાણ નેત્રોમાં આવીને વસ્યા હોય તેમ અનિમેષ દ્રષ્ટિએ દુર્જય સામે જોઈ રહી. દુર્જય અને કાશીરાજ બંનેને સુનંદાની એ નજરમાં કોઈક સ્વપ્ન લહેરાતું લાગ્યું. બેન સુનંદા, દુર્જયે હોંશભેર વાત શરૂ કરી, પરાક્રમને માનવ દેહ ધારણ કરવાનું મન થાય તો તે મહારાજ ભરતનું સ્વરૂપ ધારણ કરે તેની મને ખાતરી છે. માણસની કલ્પના થંભી જાય એવા તેમના પરાક્રમો છે. મહારાજ ભરતના પરાક્રમ સાથે માત્ર તેમની ઉદારતા સરખાવી શકાય, બેમાંથી શું ચડે તેનો નિર્ણય ભલભલા કરી શકે તેમ નથી. મહારાજ ભરતને પ્રત્યક્ષ જોયા ન હોય તો આવો સર્વાંગ સંપૂર્ણ માનવ હોઈ શકે તે માનવામાં ન આવે. મહારાજ ભરતના પરાક્રમોનો વિચાર કરું છું ત્યારે મને અનેક પ્રસંગો યાદ આવે છે. મારી સાથેનો તેમનો પ્રથમ પરિચય પરાક્રમનો જ પરિપાક હતો. મહારાજના બધા પરાક્રમોની વાત કરવા બેસું તો કદાચ તમે સાંભળતા થાકી જાઓ. હું મારા થાકનો નહીં પણ આપને પડતા શ્રમની ફિકર અવશ્ય કરું. કહી સુનંદા મીઠું મધ હસી. તમારી ઈચ્છા એકાદ અપ્રતિમ પરાક્રમની વાત સાંભળવાની છે ને? હું તમને એક એવો સરસ પ્રસંગ કહેવા માંગુ છું કે જેથી તમને એ નરાધીપની મહત્તાનો બરાબર ખ્યાલ આવી શકે. પહાડ સમા અસુરરાજ ગિલગમેશ સાથે મહારાજ ભરતે ક્ષણનાય વિલંબ વિના કુસ્તી લડવાની તત્પરતા દાખવી ત્યારે એ નરેન્દ્રની હિંમત પર હું વારી ગયો હતો. તોપિંગ ગિલગમેશ અખાડા પાસે આવ્યા ત્યારે મહારાજ ભરતના પ્રશંસકોને પણ પરભર મનમાં લોભ વિલોમ થયું હતું. પણ અસુરરાજ મહંત ગિલગમેશે મહારાજ ભરત પર પોતાની બગલમાં તેડેલો સિંહ છોડ્યો ત્યારે અમે સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. હું અખાડાની બાજુમાં ઊભો હતો. સિંહ છૂટ્યો ત્યારે મહારાજ ભરતના સંરક્ષણ અર્થે તેમની નજીક જવાને બદલે હું દોડીને દૂર જતો રહ્યો. સલામત સ્થળે પહોંચીને મેં મહારાજ ભરત તરફ જોયું તો પર પહેલાંનો ખુન્નસ ભર્યો સિંહ મહારાજના ચરણોમાં ગલુડિયાની જેમ આરડતો હતો અને મહારાજ ભરત સિંહની કેસવારી પર મમતાપૂર્વક હાથ ફેરવતા હતા. ખરેખર વિવેકી સુનંદા વચ્ચે બોલ્યા વિના ન રહી શકી. તે ટટ્ટાર થઈ ગઈ હતી. તેના સ્વરમાં આનંદ અને ઉત્તેજનાનું અદ્ભુત મિશ્રણ હતું. તે શરીરનો અણુએ અણુ થનગનતો હતો. કાશીરાજ સર્વસેન પુત્રીમાં એકાએક થયેલો આનંદ સંચાર સા આશ્ચર્ય જોઈ રહ્યા. આનંદ થતો હોય તો પણ તે વ્યક્ત ન કરવાનો સુનંદાનો સ્વભાવ હતો. તેને હર્ષ વિભોર જોતા સર્વસેન પ્રસન્ન થયા. હા, સિંહને મહારાજ ભરત સમક્ષ ગલુડિયાની જેમ આરોટતો જોઈ હું દંગ થઈ ગયો હતો. એ દ્રશ્યો મારા મનમાં ઊભું કોતરાઈ ગયું છે. દુર્જયે અત્યારે પણ એ ભવ્ય દ્રશ્ય જોઈ રહ્યા હોય તેમ કહ્યું. એ પછી દુર્જયે ઘણી રસપ્રદ વાતો કરી પરંતુ સુનંદાનું તેમાં ધ્યાન નહોતું. તે પ્રસન્નચિત્ત છતાં શૂન્ય મસ્કપણે બેઠી હતી. પિતાજી, તમે મારા જીવનસાથીની પસંદગી વિશે જાણવા માગતા હતા ને? મેં એ બાબતમાં આખરી નિર્ણય લઈ લીધો છે. સુનંદાએ દુર્જય ગયા પછી બીજે જ દિવસે સામેથી વાત કાઢી. પેલી મરતીબાઈએ સુનંદાના ભાવિ પતિ અંગે જે આશીર્વાદ આપ્યા હતા એની તેના મન પર ઊંડી અસર પડી હતી. ઘણીવાર સામાન્ય રીતે રજૂ થયેલી વાત પણ માનવના મનનો કબજો કરી બેસે છે. ભાઈએ આગાહી કરી ત્યારે સુનંદા પર તેની ખાસ અસર નહોતી થઈ. એ વખતે તેણે લગ્નનો વિચાર સરખો કર્યો નહોતો. 10 વર્ષની નિર્દોષ છોકરીને લગ્નની વાત ન સૂજે તે સ્વાભાવિક હતું, પણ ચક્રવર્તીના ચરણોમાં સિંહ આરોટતો હોય એ કલ્પના સુનંદાના અંતરને ઊંડાણે આરેખાઈ ગઈ હતી. સુનંદા લગ્ન વિશે અને તેમાંથી ઊભી થતી જવાબદારીઓ વિશે સમજતી થઈ ત્યારથી તેને સિંહને વશ કરતા નરપુંગવના સ્વપ્ન અવારનવાર આવતા. પિતાજીએ સુનંદાને લગ્ન વિશે વિચારવાનું કહ્યું ત્યારે તે સ્વપ્નમાં દેખાતા સિંહ વિજેતા ચક્રવર્તીના ચિંતનમાં લીન હતી. આવી વાત પિતાજી સમક્ષ કઈ રીતે રજૂ કરવી તે સુનંદાને સૂઝતું નહીં. ગણતરીપૂર્વક તે મૌન રહેતી, પણ મનમાં તો જેના ચરણોમાં સિંહ આરોટતો હોય તેવા સાર્વભૌમ ચક્રવર્તીનું સ્મરણ સતત ઘોરાયા કરતું. સુનંદાએ દુર્જયને મુખે મહારાજ ભરતે સિંહને વશ કર્યાની વાત સાંભળી અને તેની ખાતરી થઈ કે સાર્વભૌમ ચક્રવર્તી મહારાજ ભરત જ તેના સ્વપ્ન પુરુષ છે. હવે એ વાત અંતરની આગવણમાં ભરી રાખવાનું તેને અનાવશ્યક લાગ્યું. ખાતરી થઈ ચૂક્યા પછી સુનંદા પોતાના પ્રેમની જાહેરાત ડંકો વગાડીને કરવા તૈયાર હતી. તારી પસંદગી કોના ઉપર ઉતરી છે સુનંદા? કાશીરાજ પુત્રીના મનની વાત જાણવા ઉત્સુક હતા. પિતાજી, મેં જેમને ચરણે સર્વ સમર્પણ કરવા ધાર્યું છે તેનું નામ જાણી આપ પ્રસન્ન થશો. સુનંદાના અંતરમાંથી આનંદનો જરો છલકાઈ ચાલ્યો. મારી પુત્રીની પસંદગી ઉત્તમ હોય તેની મને ખાતરી છે. સર્વસેનને આડ વાતોમાં સમય વીતે તે રૂચતું નહોતું. પિતાજી, મેં ભરતદેવ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત કરતી વખતે સુનંદાના સ્વરમાં રજ માત્ર ઉશ્કેરાટ નહોતો, કોઈ ચોંકાવનારી નહીં, પણ જૂની પુરાણી વાત કરતી હોય તેવા ભાવપૂર્વક સુનંદાએ પોતાના અંતરની વાત જાહેર કરી. સુનંદા, તમે આવો વિચાર ક્યાંથી સૂજ્યો? રાજા સર્વસેન પગ નીચેની ધરતી સરકી ગઈ હોય તેમ ચોંકી ઉઠ્યા. સુનંદાનું તેમાં ધ્યાન નહોતું, એ પોતાની ખુશાલીમાં લીન હતી. પિતાજી, આ વાતનું બીજ મારા મનમાં હું 10 વર્ષની હતી ત્યારે રોપાયું હતું. બીજ રોપાયું ત્યારે મારા અંતર પર એ પ્રસંગની ઊંડી અસર નહોતી પડી. મારી વય જોતાં તે સ્વાભાવિક હતું, પરંતુ હું લગ્ન વિશે વિચાર કરવા જેવડી થઈ ત્યારે મેં જોયું કે સૂકી ભૂમિમાં પડેલું એ બીજ કોર્યું છે, ભૂંજાઈ જવાને બદલે તેમાંથી કોંટો ફૂટ્યો છે. અનેકવાર મેં સ્વપ્નમાં સિંહ વિજેતા મહારાજ ભરતદેવને મારા પતિ તરીકે બાજુમાં બેસી ધર્મ કાર્ય કરતા જોયા છે. મેં તેમની અર્ધાંગી તરીકે છેલ્લા થોડા વર્ષથી મનમાં ને મનમાં ગૌરવ અનુભવ્યું છે. પિતાજી, આજ આ વાતની પ્રસિદ્ધિ કરતા મારા અંતરમાં આનંદ સમાતો નથી. કહોને હું કેવી ભાગ્યવંત છું. અરે, તમે કાંઈ બોલતા કેમ નથી? ટગર ટગર જોઈ શું રહ્યા છો? પ્રસન્નતાને શિખરે બેઠેલી સુનંદા પિતાજીના ઉતરી ગયેલા ચહેરા પર ધ્યાન પડતા આશંકાથી અકરાઈ ઉઠી. સુનંદા, તું બુલબુલમાં અસંભવને આરાધી બેઠી છે. કાશીરાજ સર્વસેનના સ્વરમાં ઘેરો વિષાદ હતો. કેમ, મહારાજ ભરતદેવ બહુ ઉદંડ છે? સુનંદાને આ પરે ખોટી શરમમાં દબાઈ રહેવાનું અયોગ્ય લાગ્યું. મહારાજના શત્રુ પણ તેમને દંડ ન કહી શકે. કિંતુ મહારાજ ભરતની વયનો તમે ખ્યાલ નથી લાગતો. કાશીરાજ સર્વસેનની વ્યગ્રતા હજી અંકુશમાં આવી નહોતી. પિતાજી, હું મહારાજ ભરતદેવની વયને નહીં તેમના ગુણને વરી છું. સુનંદાએ કહ્યું, જીવનની આ કટોકટી પરે તેણે સંકોચ માત્રનો ઉડાર્યો કરી નાખ્યો. સુનંદા, હું વયના કજોડાની વાત નથી કરતો. મહારાજ ભરતની વયની યાદ મેં તને જુદા જ કારણસર આપી. રાજા સર્વસેને કહ્યું, મને કશું સમજાતું નથી. સુનંદા બોલી, વિશ્વભરમાં જેમના નામની હાક વાગે છે તે સર્વ વિજેતા મહારાજ ભરત આવડા મોટા થવા છતાં અપરિણીત કેમ રહ્યા હશે તેનો તો વિચાર કર. કાશીરાજ બુદ્ધિના પ્રદેશની વાત કરી રહ્યા. કદાચ તેમને પ્રેમ કરનારું કોઈ નહીં મળ્યું હોય. સુનંદાએ સરળ ભાવે કહ્યું, આવા ભલા અને પરાક્રમી નૃપતિને આટલા દેશમાંથી કોઈ પ્રેમ કરનારું ન મળે એ વાત ઘરે ઉતરે તેવી નથી. કાશીરાજ સર્વસેને ભરત પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કર્યો. પિતાજી, મહારાજ ભરતદેવ ઉપર મોહી પડનારા ઘણા હોય, પ્રેમ કરનાર ન પણ હોય. સુનંદાએ કોઈ સિદ્ધાંત પ્રતિપાદન કરતી હોય તેમ કહ્યું, પ્રેમ અને મોહ વચ્ચે શું ફેર? સર્વસેન એ ભેદથી અજ્ઞાત નહોતા, પણ પુત્રી આ બાબતમાં શું વિચારે છે તે જાણવાના આશયથી તેમણે પૂછ્યું. પિતાજી, સુનંદા પિતાને બોધપાઠ આપતી હોય તેમ પ્રેમ અને મોહ વચ્ચેનો ભેદ સમજાવવા બેઠી. પ્રેમમાં કશું લેવાની અપેક્ષા નથી હોતી. પ્રેમ રાચે છે આપી છૂટવામાં, એથી ઉલટું મોહ લાવ લાવના ભડકા નાખે છે. પ્રેમ વિકસે છે ઔદાર્ય અને ન્યોછાવરીની પાર્શ્વભૂ પર, મોહ સંકીર્ણતા અને સ્વાર્થમાં રાચે છે. પ્રેમ મુક્તિ છે, મોહ બંધન. સુનંદા, તને મહારાજ ભરતના વ્રતની ખબર નથી લાગતી. સર્વસેને પુત્રીને ચોંકાવવા નહીં પણ સાચી પરિસ્થિતિ પરિચિત કરવા કહ્યું. કયા વ્રતની? મહારાજ ભરતે આજીવન બ્રહ્મચાર્ય પાલનનો નિર્ધાર કર્યો છે. કાશીરાજ સર્વસેન બ્રહ્મચાર્ય પાલનના વ્રતમાં લગ્ન ન કરવાની વાત સમાવિષ્ટ થયેલી જ છે એમ માનતા હતા. તેમણે એવો નિર્ધાર ભલે ને કર્યો હોય તેથી મારે શું? સુનંદા ચોંકી ઉઠવાને બદલે સ્વાભાવિક સ્વરે બોલી, મહારાજ ભરતની દઢતાની તને ખબર નથી. કામરૂપની રાજકુમારી પારો મહારાજ સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા સામે ચાલીને પ્રતિષ્ઠાનપુર આવી હતી. મહારાજે તેનો પત્ની તરીકે સ્વીકાર ન કર્યો. એટલું જ નહીં, પારો પાછી ગઈ ત્યારે તેણે પોતે જ મહારાજ ભરતને ભાઈ તરીકે સ્વીકાર્યા. આવા છે મહારાજ ભરત. પિતાજી, લગ્ન એવી અંગત બાબત છે કે તેમાં કોઈની સાથે સરખામણી કરવી યોગ્ય નથી. રાજકુમારી પારોને હું પિછાનતી નથી. હું તેને વિશે કશો અભિપ્રાય આપું તે અઘટિત કહેવાય. પરંતુ રાજકુમારી પારો પ્રતિષ્ઠાનપુર આવી અને ગઈ તે પરથી એક અટકળ કરું છું કે રાજકુમારી પારો પ્રતિષ્ઠાનપુર આવી ભરતદેવને જીતી લેવા માંગતી હશે. આ હાર જીતની બાજીમાં તે પોતે જીતાઈ ગઈ એટલે પાછી જતી રહી. મારું એથી જુદી જાતનું માનસ છે. મેં અહીં બેઠા મારી જાત મહારાજ ભરતદેવ સાથે ઓતપ્રોત કરી દીધી. હવે હું વારાણસીમાં રહું કે પ્રતિષ્ઠાનપુરમાં એ બંને મારે માટે સરખું છે. સુનંદા, કોઈ પ્રકારનો સંકોચ અનુભવ્યા વિના પિતા સાથે મુક્ત મનથી વાત કરી રહી. સુનંદા, રાજા સર્વસેને માથું ખંજવાડતા કહ્યું, તારી વાત મને સમજાતી નથી. એક તરફથી તું કહે છે કે મેં મહારાજ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે, બીજી તરફ મહારાજ તને બોલાવે કે ન બોલાવે એ બંને તારે મન સરખું છે, એમ કહે છે, તારા આવા ગોટાળા મારે સમજવું શું? પિતાજી, હવે તમારે મારે માટે મૂર્તિઓ શોધવાનો નથી, એટલું તો બરાબર સમજાય છે ને? સુનંદાએ અરુચિકર ચર્ચા ટાળવા પિતાજી પર હવે કશો બોજ નથી તેમ સૂચવ્યું. ઉત્તરમાં કાશીરાજ સર્વસેન પુત્રી સામે વિસ્ફરિત નેત્રે જોઈ રહ્યા. મહારાજ ભરત કાશીરાજ સર્વસેનને પુત્રી સાથે લાંબી ચર્ચામાં ઉતરવાને બદલે ભરતને યાત્રા નિમિત્તે કાશી બોલાવ્યા હતા. કાશીરાજ સાથે મહારાજ ભરતનો સંબંધ એટલો ગાઢ અને મીઠો હતો કે તેમનું નિમંત્રણ પાછું ઠેલવાનો તેવો વિચાર સરખો ન કરે. રુદ્રભક્ત મહારાજ ભરતને કાશી આવવાનું ગમે તે પણ સહજ હતું. રાજા સર્વસેન થોડા સમયથી આપના વદન પર સતત વિષાદની રેખા કેમ દેખાયા કરે છે? મહારાજ ભરતે કાશીરાજની ચિંતા કરવામાં તેમની સાથેની પોતાની નિકટતા વ્યક્ત કરી. મહારાજ, મેં આપને છેક પ્રતિષ્ઠાન પૂરથી કાશી સુધીનો ધક્કો ખવડાવ્યો. સર્વસેનને સ્વરમાં અફસોસનો ભાવ હતો. એ શું બોલ્યા? મને તો આ મંગલયાત્રા લાગી છે. આપે મને કાશી વિશ્વનાથ રૂપે બેઠેલા ભગવાન રુદ્રના દર્શન કરવાની તક પૂરી પાડી, મારા પર મોટો ઉપકાર કર્યો છે, તે બદલ હું આપનો આભારી છું. ભરતે સર્વસેનના મન પરનો બોજ હટાવવા કહ્યું. કાશીરાજ સર્વસેન નિમાણા બને એ તેમને રૂચ્યું નહોતું. મહારાજ, કાશી વિશ્વનાથના દર્શન તો એક નિમિત્ત છે, મેં આપને બોલાવ્યા છે જુદા જ કામે. કાશીરાજ સર્વસેને ગોટા વારવાને બદલે પેટ છૂટી વાત કરવાનું યોગ્ય માન્યું. તો પણ શો વાંધો છે, મારા પર આપનો એટલો અધિકાર છે, ભરતે ખેલદિલીપૂર્વક કહ્યું. ખેલદિલી મહારાજ ભરતના ઉમદા સ્વભાવનું વિશિષ્ટ અંગ હતું. મહારાજ, આપ કામમાં કેટલા પ્રવૃત્ત હો છો તે હું જાણું છું. આપના કામમાં વિક્ષેપ પાડવા બદલ મને સંકોચ થાય છે. કાશીરાજ સર્વસેન સ્પષ્ટ વાત કરવા ઉત્સુક હોવા છતાં પ્રસ્તાવનાથી આગળ વધી શકતા નહોતા. કાશીરાજ, અત્યારે પ્રતિષ્ઠાનપુરમાં શ્રીલંકા અને યવદ્વીપ પર ચઢાઈ લઈ જવાની તૈયારીઓ ચાલે છે, તે આપને સુવિદિત છે. આ તૈયારીઓમાં 2 વર્ષ લાગશે, એટલે હમણાં હું બહુ કામમાં નથી રહેતો. મહારાજ ભરતે કાશીરાજનો સંકોચ દૂર કરવા કહ્યું. મહારાજ, મારી પુત્રી સુનંદાનો એક પ્રશ્ન ઊભો થયો છે. કાશીરાજે મોટી હિંમત કરતા હોય તેમ મનનો ભાર ઠાલવી નાખ્યો. નિરર્થક પ્રસ્તાવના પડતી મૂકી તેઓ એકાએક મૂળ મુદ્દા પર આવી ગયા. શું છે સુનંદા? તમારી સાથે લગ્ન કર્યાનો નિર્ણય કરીને બેઠી છે. હું આપના વ્રતની વાત જાણું છું, એટલે આ વિકટ કોયડાનો મને કોઈ ઉકેલ સૂઝતો નથી. સર્વસેનને પોતે મોટી દુષ્ટતા કરી રહ્યા હોય એવું લાગ્યું. સુનંદાને આપે મારા વ્રતની વાત કરી છે? ભરતે મર્મ પ્રશ્ન કર્યો. હા, સર્વસેને કપાળ પર બાજેલા શ્વેત બિંદુ લૂછ્યા. પોતે જે વાત કરી તે સારું થયું કે ખરાબ એનો નિર્ણય કાશીરાજ કરી શકતા નહોતા. તો પણ તે પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી? મહારાજ ભરતના સ્વરમાં પહેલીવાર જિજ્ઞાસા વ્યક્ત થઈ. પોતે પણ વિધાતાએ માંડેલી બાજીનું એક સોગઠું છે એમ તે સમજ્યા. અત્યાર સુધી મનમાં ભારી રાખેલો તાટસ્થ્યનો ભાવ તેમણે અર્ગો કર્યો. યોગીરાજ દત્તાત્રેયની આગાહી તેમને યાદ આવી. ચીનની રાજકુમારીને પરણવાની વાત થોડા વિવેકથી નિવારી શકાય, પણ સુનંદા સાચે જ તપ કરી રહ્યું હોય તો તેની અવગણના કેમ થઈ શકશે? ના મહારાજ, સુનંદા કહે છે, મારા લગ્ન થઈ ગયા, એકલી એકલી પરણી લે, તે દીકરીની બલિહારી સમજવીને. હવે તે બહુ આખો આપનું સ્મરણ કરતી કાશીમાં બેસી રહેવા તૈયાર છે, પણ બીજે ક્યાંય લગ્ન કરવાની વાત કાને ધરતી નથી. સર્વસેને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. મહારાજ ભરતના સ્વરમાં વ્યક્ત થયેલી જિજ્ઞાસાએ તેમના મનની દ્વિધા ઓછી કરી હતી. કાશીરાજ, સુનંદા અને હું એકાંતમાં મળી શકીશું? ભરતે કોઈ પ્રાયહિતની વાત કરતા હોય તેમ પૂછ્યું. એટલા માટે તો આપને અહીં બોલાવ્યા છે, આપના સિવાય અન્ય કોઈની વાત તે માનશે નહીં. કાશીરાજ સર્વસેને નિરાતનો શ્વાસ લીધો. મહારાજ ભરત અને સુનંદા એકાંતે મળે એ જ તેમને બહુ મહત્વનું લાગ્યું. બેમાંથી એક તો સમજશે ને. જવાબમાં મહારાજ ભરત કંઈ બોલ્યા નહીં, ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. જે સાંભળ્યું તે પરથી મહારાજ ભરતને સુનંદા જુદી કોટીની સ્ત્રી લાગી. પડકારથી પારો તેમને સમજાતી, ઘરને ખૂણે બેસી સ્નેહ કરતી નારી સાથે કઈ જાતનો વ્યવહાર કરવાનું યોગ્ય ગણાય તે ભરતને સમજાયું નહીં. છતાંય પોતાના નામ પર સમગ્ર જીવન ઓરદોર કરવા તૈયાર થયેલી મિત્રની પુત્રીને સમજાવવાનો પોતાનો ધર્મ હતો તેમ મહારાજ ભરતને લાગ્યું. સુનંદા હવાના બાજકા છોડી જીવનની વાસ્તવિકતા તરફ વળે એવું કંઈક કરવું તેમણે આવશ્યક માન્યું. મહારાજ ભરત વિચારી રહ્યા, સુનંદા સાથેની ચર્ચામાં કેવો પ્રતિભાવ ધારણ કરવો, પ્રેમભરી સમજાવટનો કે તાથસ્યપૂર્ણ ઉગ્રતાનો? મહારાજ ભરત જીવનમાં કદાચ પહેલીવાર વૃદ્ધામાં પડ્યા, છેલ્લે તેમણે પડશે તેવી દેવાશે એમ નક્કી કર્યું. મહારાજ ભરત પોતાના વિચારમાં એટલા ઊંડા ઉતરી ગયા કે સર્વેસેન ક્યારે ગયા અને ગૌરવભરી સુનંદા ક્યારે પ્રવેશી એનો તેમને ખ્યાલ ન રહ્યો. ખુલ્લા નેત્રે બેઠા હોવા છતાં જોનાર આંખ નહીં પણ મન છે, પરંતુ ભરતનું મન રોકાયેલું હતું.